તારીખ 19/8/1998 થી તારીખ 22/8/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 143.
આપણે તો ઘણી ચર્ચા આ વિષય ઉપર ચાલી છે. ત્યાં તો શું છે કે એક કલાકમાં બધા ઘણી વાતો ચાલતી હોય, એટલે કોઈ એક વિષયને લંબાવી દીધું, ચાલતો વિષય બંધ થઈ જાય ને. તમે શાસ્ત્ર તો બીજું હોય, એટલે બાકી તો પરલક્ષ છે. એવો એક દોષ છે કે જે સમજાતો નથી માણસને. એ દોષે નથી સમજાતો, અને પરલક્ષને કારણે બીજા પોતાના દોષ હોય તો પણ નથી સમજાતો. અને સ્થૂળતા ઘણી આવી જાય છે એ વિષયમાં, ગુણદોષને જોવામાં અને ગુણદોષને મૂલવવામાં સ્થૂળતા ઘણી આવી જાય પરલક્ષને કારણે. એટલે જ્ઞાનનો છે જ્ઞાનનો દોષ, ચારિત્રનો દોષ જલ્દી પકડાય, ગુસ્સો આવે, ક્રોધ થાય, એ બધા દોષ તરત પકડાઈ જાય. બધા જ્ઞાનનો દોષ જલ્દી ના પકડાય, એમાં જ્ઞાનનો દોષ છે. અને સત્સંગને નિષ્ફળ કરનારો છે. પરલક્ષ રહ્યા કરે શાસ્ત્રમાં ત્યાં સુધી વિશે છે, 11 અને 9 પૂર્વનું જ્ઞાન નિષ્ફળ જાય, અથવા આ જીવે પૂર્વે 11 અને 9 પૂર્વનું જ્ઞાન ઘણી વાર કરવા છતાં પણ પરલક્ષે કર્યું હોવાથી નિષ્ફળ ગયેલું છે. પરલક્ષી જ્ઞાન અંતર્મનું પણ નિષ્ફળ ગયું છે, એ આપણા માટે પણ બની ચૂક્યું છે. અત્યારે તો એટલું જ્ઞાન નથી, પણ થોડું ઘણું હોય તો ખવાઈ જાય, તો નિષ્ફળ જાય, એમાં શું મોટી વાત છે. પરલક્ષ થી વિરુદ્ધ છે, પરલક્ષ છે એ સ્વલક્ષ થી વિરુદ્ધ છે. અને સ્વલક્ષ સ્વાધ્યાય સ્વલક્ષ થવા માટે છે, લક્ષ્ય થવા ને તેનો એટલે પોતાનો શાસ્ત્ર કયા શાસ્ત્રનો સ્વાધ્યાય તો એના માટે છે, એની વિરુદ્ધ પ્રવૃત્તિ ચાલે તો શાસ્ત્ર સ્વાધ્યાય સત્સંગ નિષ્ફળ જાય, સમજી શકાય એવી સ્વાભાવિક વાત છે. આમ તો શું છે કે અનાદિનું પરલક્ષ તો છે, સ્વલક્ષનો અભાવ છે એટલે અનાદિનું છે. પછી અહીંયા આવીને પણ પરલક્ષ કરે તો એમાં શું છે કે કોઈ શાસ્ત્રની વાત આવે તો બીજાને માટે વિચારે, પોતાના માટે ન વિચારે, આને આમ થતું હતું. અનેક પ્રકારની વાતો તો આવે ને શાસ્ત્રમાં ગુંજું, એ બીજાને માટે જ વિચારે, કોઈ વ્યક્તિને લક્ષમાં લઈને વિચારે કે આને આમ થાય, આને આમ થાય છે, આને પછી બીજાના ગુણ દોષ જોયા કરે. ગુણ તો હું જોવાના પરલક્ષમાં, પણ દોષ જ દેખાવાના, એ બધા પ્રકાર ઉત્પન્ન થાય. અને મારા આત્મકલ્યાણ માટે એના પ્રયોજન આમાં છે એ વાત એમાંથી ચૂકાઈ જાય છે. એટલે પોતાનું આત્મકલ્યાણ બાદ થઈ જાય એવી જ્ઞાનની પ્રવૃત્તિ શું કામને, એ જ્ઞાનની પ્રવૃત્તિ શું કામ. નહીં, હું તો ખ્યાલ મેં આયા હો તો દેખને કા કોઈ હમારા પ્રયાસ નહીં હોના, બીજાનો દોષ જોવાનો અમારો પ્રયાસ આપણો પ્રયાસ ન હોવો જોઈએ. પણ કોઈ પ્રકાર આપણા ખ્યાલમાં સાથે રહેવાથી આવતો હોય, કેમ કે આપણે બધા સાથે રહીએ છીએ, કોઈ કોઈ પ્રસંગો પણ બનતા હોય, કે તમારે તો મુમુક્ષુના ઘરમાં રહ્યો છો એવી રીતે, તો કોઈ ખ્યાલમાં આવ્યો હોય નહીં, એ પણ એમને રિક્વેસ્ટ છે માટે બતાવવાની વાત છે, સામે તારીને બતાવવાની વાત નથી. એ પણ એની અંદર ડિસિપ્લિન છે કે સામે ચાલીને આપણે કોઈનો દોષ બતાવવો નથી, પણ કોઈ રિક્વેસ્ટ કરે કે ભાઈ મારું તો કાંઈ મારામાં કાંઈ તમને દોષ દેખાય સામે દેખાય તો કહેજો, મારે તો દૂર કરવો છે, એમ જે આત્મકલ્યાણનો હેતુથી રિક્વેસ્ટ કરે એને કહેવાની વાત છે. માનો કે કોઈને દોષ બતાવતા એને ગમતું ન હોય, અણગમતો હોય તો નહીં બતાવો, એના પરિણામ બગડ છે, તમને શું ફાયદો, એને ફાયદો, તમને તો કાંઈ ફાયદો છે નહીં, એને ફાયદો નથી, નુકસાન થવાનું, તો એવી રીતે નથી બતાવવા. આમાંને પોતાને સુધરવાની ભાવના છે અને રિક્વેસ્ટ કરે છે, એવી અપેક્ષિત વાત છે, મર્યાદિત વાત છે. અને એમાં પણ બતાવનારને ખેદ થવો જોઈએ કે એટલું મારું પરલક્ષ કેમ થયું, બીજાનો દોષ જોવામાં મારું પરલક્ષ કેમ થયું, એમ એને પોતાને ફીલ થવું જોઈએ, ભલે એકવાર બતાવી દઈએ પણ સાથે સાથે એને એમ પણ થવું જોઈએ કે એટલું મારું પરલક્ષ જીવ ત્યારે મને ખ્યાલ આવ્યો ને, તો હજી મારે એ સુધારો કરવો બાકી છે, એમ સાથે સાથે એને વિચારવું, પોતે વિચારવું જોઈએ. આપણે કરતા વધારે સમજણ પડે કે ના પડે, કે ઓછી પડે, વધારે પડે ને, આગ્રહ ભણાવી દેવાનું કે આમ થાય છે અને આપણે ચલાય ચાલે ત્યાં સુધી ચલાવે. સારા દેખાવાના પરિણામ પોતાના દોષ પરલક્ષ
બીજાની વાત હોય તો એમાં ડબાડબ કરવું કે આમ કેમ થયું, આ શું થયું, આ એવી રીતે ડબાડબ કરવું. માન પ્રકૃતિ
બરાબર.
અને જયારે હું આપને મારા પરિણામ ની ચર્ચા કરતી હોય ત્યારે પણ માન થતું હોય,
એનું માન ચડે, દોષ કહેવાનું પણ માન ચડે, બીજા નથી કહેતા હું કહું છું.
ત્રીજું ત્રીજું ડાઈસ આમ તો પોતાનું મને ન ગમતા તેના પ્રત્યે પણ ત્રીજું ડાઈસ થઈ જાય છે કે આવા છે આવા છે એટલે પંચેન્દ્રિયના વિષયમાં રસ છે. પ્રમાદ પછી આ દોષ બહુ મોટો છે મારામાં અને માન
ઊંઘાવે છે બહુ.
પછી આપના
સત્સંગમાં ઊંઘાવે છે.
પછી આપના સત્સંગમાં કે ભગવાનના સત્સંગમાં પણ ઊંઘાવે ત્યારે કામ દુઃખ આવે છે. ભયના પરિણામ
ભય
શ્રુતિને રમાડવામાં રસ અને જયારે કોઈ મારી પાસે કોઈ લઈ લે તો પરિણામ બગડવા માંડે.
અપેક્ષા વૃત્તિ
કોઈની વાત કરું તો ક્યારેક રફટોન માં પણ એ લોકો કહેવાય છે.
શું કહેવાય છે?
રફટોન માં પણ કહેવાય છે.
રફટોન માં
વિનય વિવેક ની ખામી.
વિનય વિવેક ની ખામી
રસ પોતાના દોષ બીજા પર ઢાળી દેવા.
બીજા પર ઢાળી દેવા
ગંભીરતા ની ખામી. લોકસંજ્ઞા
છે તો સારા દેખાવાનો ભાવ હોય તો લોકસંજ્ઞા છે.
ટોન્ટિંગ કરવાની પ્રકૃતિ.
શું?
ટોન્ટિંગ કરવાની.
ટોન્ટિંગ હે અત્યારથી બોલ કરવા. પછી
રમતમાં રસ.
હે?
રમતમાં રસ.
રમત ગમતમાં
દોષને હળવાશથી લેવો. અનુકૂળતામાં રસ અને પ્રતિકૂળતામાં અણગમો. પોતાનો અભિપ્રાય રાખીને બીજાને પૂછવામાં આવે છે. અમલીકરણની કમી. કોઈ મને દોષ કે તો એમાં આર્ગ્યુમેન્ટ થાય કે આ દોષ મારા નથી ને એવી રીતે. પોતાના વાતની આગ્રહ. હું સત્યનો આગ્રહ થયા કરે. સત્યનો આગ્રહ
પોતાની વાતનો આગ્રહ સત્ય સાચું.
પોતાના કોઈ દોષ કે અણગમો થવા માંડે. સહન ખેલતા ની ખામી. કઈ પણ લાગ્યું હોય તો સહન ન થાય.
હસી મજાક મારો છે. ઉપદેશક વૃત્તિ છે. દોસ્તો કેટલા પણ બતાવ્યા બધા દોસ્ત હોય તો એનો ફેદ કેટલો થાય છે. દોષ બતાવે ત્યારે આર્ગ્યુમેન્ટ કરવાનું મન થાય છે, અણગમો થાય છે, તો પછી ક્યાંથી આવે? એ બે વસ્તુ એવી છે કે તને ખેદ ઉત્પન્ન ન થવા દે.
પ્રમાદ સત્સંગમાં ઊંઘ આવી કે લેટ આવવું, માન પ્રકૃતિ
ઊંઘ આવે ખરી સત્સંગમાં
ક્યારેક ક્યારેક ઠાકોર માન પ્રકૃતિ એને ક્રોધ પ્રકૃતિ થાય છે, માન ને કારણે પછી ક્રોધ આવી જાય.
સત્સંગમાં જે નવાનો દોષ છે એ હરાશથી નહીં રહેવો.
પછી એમાં મને એમાં ખાસ કરીને મને એમ એવું લાગે છે કે મારામાં જે સત્સંગની જે રુચિ હતી એમાં કમી થઈ ગઈ છે.
સત્સંગની રુચિ નથી પણ અરુચિ છે, એવો જરા મોટો દોષ છે. અને એ પોતાના આત્માની અરુચિ છે, સત્સંગની અરુચિ છે, એમાં આત્મકલ્યાણની અરુચિ છે. એટલું જ નહીં, એ વખતે જે શાસ્ત્ર વંચાતું હોય એ શાસ્ત્રનો અવિનય છે, શાસ્ત્રના રચયિતાનો અવિનય છે, અને સત્સંગ કરાવનારનો અવિનય છે. ત્રણ અવિનય બીજા ભેગા થાય એમાંથી, એનાથી દર્શનમાં બહુ તીવ્ર થાય છે. અવિનયને કારણે દર્શનમાં વધારે તીવ્ર થાય. આ દોષ છે એ કોઈ હળવો નહીં લેવો. જેને પણ સત્સંગમાં ઊંઘ આવતી હોય, તમને આવે છે ને, બીજા આપણને પણ ઘણાને આવે છે, એ ખ્યાલમાં આવે છે, તો એ બાબતમાં જરા ગંભીર થઈ થવાની જરૂર છે. એ તો ચાલે જ નહીં, બિલકુલ નહોતા. આપણે ત્યાં એટલી સત્તાઈ નથી, નીકળી એટલી સત્તાઈ કરવી પડે કે તલાવ ગેટ આઉટ ઉભા થઈને બહાર વ્યા જાવ, એની બેસવા જોવામાં આવે. આજની શિક્ષા એ ખરીને કાલથી ઊંઘ નહીં આવે. પછી તમે એક દિવસ જો બધાની વચ્ચે કાઢી મૂક્યા હોય છો કે સત્સંગમાં ઊંઘ હતો, ચાલો ઉભા થઈ જાઓ, ચાલો નીકળી જવાય છે, બીજે દિવસે નહીં આવે. એટલે આપણે હવે એમ લેવું કે જો મને સત્સંગમાં ઊંઘ આવશે ને તો કદાચ કાઢી મૂકશે, તો ભયથી પણ નહીં આવે છેવટે, કે સત્સંગ જશે મારો. એમાં એવું છે કે રસ અને રુચિ એક એવી ચીજ છે કે તમારી ઊંઘને તો ઉડાડી દે. રસ અને રુચિ એક એવી ચીજ છે, એટલે સત્સંગમાં જે ઊંઘ આવે છે, સત્સંગ તો આપણે ઊંઘવાના ટાઈમ નથી હોતો. સવારે આપણે સત્સંગ કરીએ છીએ, કોઈ ઊંઘવાનો સમય નથી. સાંજના પણ આપણે 8-9 સત્સંગ કરીએ તો આપણે કાંઈ 9 વાગ્યામાં ઘરે તો ઊંઘી જતા નથી. ઘરકામ હોય તો આપણે જાગવું પડે છે, રસોડું ચાલુ હોય, કોઈને કાંઈ હોય, કોઈને કાંઈ હોય, કોઈ મહેમાન આવ્યા હોય, કર્યું હોય. એક સામાન્ય મહેમાન આવે તો એની સામે આપણે ઊંઘીએ જ કાંઈ, હે મર્યાદા જ આવે ને. અને ઊંઘે તો કેવું લાગે કે આ તો જો આપણે આવ્યા છે તો ત્યાં તો ઊંઘે છે. કોઈને રોગ હોય બીજી વાત થઈ ગઈ, પણ એ કેસ એક્સેપ્શનમાં જાય છે. પણ રસ અને રુચિ હોય અને ઊંઘ આવે જ નહીં, એટલે નોર્મલી વાત આ છે. કોઈ એબનોર્મલ પરિસ્થિતિ શરીરની હોય એની વાત જુદી છે. પોતાના રસનું કોઈ બી કામ હોય, ઘરમાં બી ગમે ત્યાં પોતાના રસનું કામ હોય તો કઈ ઊંઘ નથી આવતી. સત્સંગમાં ઊંઘ આવે છે એનો અર્થ એ છે કે રુચિ નથી પણ અરુચિ છે, અને એ અરુચિના દોષને સામાન્ય ન ગણી શકાય. એ સત્સંગનો જ અભિનય થયો, અને સત્સંગનો લાભ કોઈ એવી પરિસ્થિતિ આવે, એટલે બહુ જ એને ગંભીરતાથી કન્સિડર કરવો જોઈએ.
નિલેશ પાસે કામ કરવાનો આગ્રહ, તેને કારણે પરિણામ બગાડવા.
એટલે સામાન્ય રીતે આપણે એમ લેવું જોઈએ કે અપેક્ષા વૃત્તિ છે, અપેક્ષા વૃત્તિ તો દુઃખદાયક છે.
સત્સંગમાં મોડું થતું હોય છતાં કામની મુખ્યતા આવે અને ઠીક ઘડીએ આપણને દોડાતી ગઈ.
જો સર મૂલ્યાંકનની ખામી છે, ગાડી છૂટી જતી હોય, પ્લેન છૂટી જતું હોય તો આપણે છેલ્લી ઘડી એવું રાખીએ છીએ, પડતું મૂકી દઈએ કે નહીં, પડતું મૂકી દેવાનું.
પૂર્વાગ્રહ ખાસ કરીને એમ કીધું કે નીરવ કેતકી પ્રત્યે, ખાસ કરીને નીરવ કેતકી પ્રત્યે એમ કે પૂર્વાગ્રહ છે અને નિલેશ માટે કોઈને કોઈ પૂર્વ બાંધેલા હોય.
શું છે કે વર્તમાન સંબંધને મુખ્ય કરવાથી છે, આપણે સંબંધને ગૌણ કરવો, મુમુક્ષુ તરીકે જોવું. કારણ કે સંબંધ જોશો તો અધિકાર બુદ્ધિ આવશે, અધિકાર બુદ્ધિને કારણે બી થશે, આધાર બુદ્ધિને કારણે બી થશે, અને સુખ બુદ્ધિને કારણે પણ થશે. આ ત્રણેય પ્રકાર છે એ કશાયને ઉત્પન્ન કરશે. એવી દ્રષ્ટિ મુખ્ય થાય ત્યાં ગડબડ થવાની છે. સંબંધ છે એ છે ગૌણ કરી નાખવા જેવો છે, છે એ ગૌણ કરવા જેવો છે.
બીજાને સારું દેખાડવાના ભાવ. એમાં પછી ખાસ કરીને મહેમાનની કોઈ આવ્યું હોય ઘરે, ત્યારે થોડું ઘરમાં વ્યવસ્થિત બધું મૂકવા કરવાનું, એ ટાઈપના પરિણામ ચાલી જાય. અને રસોઈની એમ બે એક બે વસ્તુથી જો પતી જતું હોય તો પણ એકાદ વસ્તુ વધારે બનાવી દેવાય.
અભિપ્રાય શું એને?
એટલે ક્યારેક આવ્યા છે ને તો પછી આપને વ્યવસ્થિત રાખી દેવાય એમ. આપણને એને ત્યાં આપણે જતા હોઈએ છીએ ત્યારે એ આપણી સાર સંભાળ લેતા હોય છે, તો એમ થાય કે આપણે ત્યાં ક્યારેક જ આવવાનું બનતું હોય તો પછી એ રીતે એને સાચવી લેવા.
સારો દેખાવ થાય એવો અભિપ્રાય નહીં.
દીદીની સાથે રહીને તેના ગુણ જોઈને જે પ્રયાસમાં લાગી જવું જોવે એ નથી દેખાતું, ને વ્યક્તિગત રાગ છે એમ
લાગે
એમ કીધું છે. પણ પછી દીદી સાથેનું ડિસ્કશન બાકી છે, પણ દીદીને પણ પછી એમ લાગ્યું હતું કે ભક્તિ અને સમર્પણ જે છે એમાં એનું હજી કોર્ડિનેશન નથી આવ્યું. એટલે ચેક કરું કે એની જે એના જે અનુસંગિત જે પરિણામ હોવા જોઈએ એ નથી દેખાતા, એટલે કે એમાં એ ચેક કરી લેવું કે ખરેખર શું છે. પૂજા પ્રત્યે પ્રતિબંધ, પૂજા પ્રત્યે પ્રતિબંધ, લાગણીના પરિણામ પછી થઈ જાય છે એના પ્રત્યેના.
થોડુંક ત્યાં આગ્રામાં ચાલ્યું હતું, 19મી ગાથા સમયસાને ચાલી હતી. કર્મ નો કર્મ માફકનું પોતાપણું ક્યાં સુધી અજ્ઞાન ચાલુ રહે છે, જીવને અજ્ઞાન ક્યાં સુધી ચાલુ રહે છે, કે કર્મ નો કર્મમાં પોતાપણું. નો કર્મની અંદર બધા સંયોગો છે અને મુખ્ય સંયોગ આપણને આપણા કુટુંબીઓનો છે, કેમ કે 24 કલાકનો એનો સંયોગ છે. અને એમાં પોતાપણું બહુ સામાન્ય થઈ ગયું હોય છે બધાને, પણ આ પોતાપણું નરકની ગોદનું કારણ છે એવું જરાય ખ્યાલમાં રહેતું નથી. એટલે બહુ સામાન્ય થઈ પડ્યું છે, પણ અપરાધ મોટો છે અથવા જ્ઞાન દશાને રોકનારો છે. મોક્ષ માર્ગનો અવરોધક છે એ વાતની ગંભીરતા લેવી જોઈએ. કેમ કે આચાર્યશ્રીએ સમયસર અહીંથી શરૂ કર્યું છે, પહેલાં તો પીઠિકા બાંધી છે, 17-18 ગાથા સુધી ગ્રંથની પીઠિકા બાંધી છે, સમયસર અહીંથી શરૂ કર્યું છે. કે હવે પૂછવામાં આવે છે કે જીવ અજ્ઞાની ક્યાં સુધી રહે, તો કે પરમા પોતાપણું કરે ત્યાં સુધી. નજર જ બદલાઈ જાય છે જ્ઞાન દશામાં, આ મારા છે એવી વાત નથી. પાડોશી દેખાય નહીં, દેખાય પાડોશી, આ ઘર મારી એ પાડોશી છે, આ બાજુ મારી એ પાડોશી. અને પોતાપણાનો ભાવની ભયંકરતા ભાષે ભાષા પછી જ્ઞાન દશા આવે છે. આ અનંત પરિભ્રમણનું અજ્ઞાન એટલે શું, કે ત્યાં સુધીનું અજ્ઞાન એટલે શું, કે અજ્ઞાન એટલે અનંત પરિભ્રમણનું કારણ. પરિભ્રમણ એમાં દેખાય તો જ ફેર પડે, પાતળો પડે, જ્ઞાન દશા થતાં તૂટે. તો પાતળું તો સરખાઈનું પાતળું પડવું જોઈએ, એ વગર જ્ઞાન દશા નહીં. એટલે આપણને એમ લાગે કે દીકરીમાં મારાપણું થયું, કે દીકરામાં મારાપણું થયું, કે પતિ પત્નીમાં મારા મારાપણું થયું, એમાં શું? બહુ જ ગંભીર લેવું પડે, ઘણી જ ગંભીર લેવું. નીતરી એટલું બધું ગાઢ થયેલું ને દ્રઢ થયેલું છે, તૂટવું મુશ્કેલ છે. મૂકવું બહુ મુશ્કેલ છે, સહેલું નથી. એટલે જેને ખ્યાલ આવે, જેમ કે એમને ખ્યાલ આવ્યો કે મને મારી દીકરી પ્રત્યે લાગણીના અને પોતાપણાના પરિણામ થાય, તો પકડાનું એ સારી વાત છે, ન પકડાય એના કરતા. પણ એની યથાર્થતા ત્યારે છે કે એના પ્રમાણમાં એનો ખેદ આવીને એને પાતળું પડે ત્યારે. એના પ્રમાણમાં ખેદ આવે, ઓછો ખેદ નહીં ચાલે એમાં. કેમ કે એનું ફળ ઓછું ખરાબ નથી, માટે તમારી વાત આવે ત્યારે તો હું ખાસ પોઈન્ટ આઉટ કરું છું. પરિચય છે એટલે ખ્યાલ આવે છે, અને ખાસ કરીને મનીષા માટે વધારે ખેંચાય છે પરિણામ. એટલે આ વખતે પહેલેથી જ વાત થઈ હતી કે જો મનીષા આવે છે જરા ધ્યાન રાખવાનું છે. આપણે માનો કે લાગણીના ગમે એટલા પરિણામ કરીએ, એની પાછળ અભિપ્રાય જોઈએ છે કે માનવ જીવ છે ને એટલે થયા વગર ન હરીએ. પોતે જીવ છે એમ નહીં, માનવ જીવ છે એમ લઈ દે છે. આપણે હવે નરકની ગોદમાં જવું નથી, હવે કઈ તૈયારી કરવી છે કે હવે પરિભ્રમણ કરીને નરકની ગોદમાં જવું નથી, એ તૈયારી કરવાની છે. નાનું સોનું કામ નથી, મોટું કામ છે. જેવું તેવું કામ નથી, બહુ મોટું કામ છે. અનંતકાળમાં નથી કર્યું એવું મોટું કામ છે. ધર્મને બહુ આપણે હળવો કરી નાખ્યો છે, સસ્તો કરી નાખ્યો છે. જે જગતમાં સૌથી મોંઘી ચીજ છે એને સાવ સસ્તી કરી નાખી છે. તાવડી લેવા જઈએ, રૂપિયા બે રૂપિયાની ચીજ તો ટકોરો મારીને લઈએ, કેટલી કાળજી રાખીએ છીએ આપણે. આમાં તો કાળજી એટલી કાળજી દેખાતી ને એવું થઈ ગયું છે. આ એક સર્વ સામાન્ય દોષ હોય છે બધા ગ્રસ્તમાં, ઘરમાં રહેનારા મુમુક્ષુઓને. બધા કુટુંબ વચ્ચે તો જન્મ થાય છે એટલે કુટુંબ વચ્ચે તો રહેવાનું થાય, આ કોઈ ત્યાગની ભૂમિકા તો છે નહીં. મુમુક્ષુપણું એ કોઈ ત્યાગની તો ભૂમિકા નથી કે ત્યાગ કરીને વ્યૂ જવાનું છે ઘર છોડીને. અને એમ ઘર છોડીને જાય તો કાંઈ એમ કાંઈ વળવાનું નથી, એવી તો દીક્ષા ઘણી વાર લઈ લીધી પાછે. એટલે ઘરમાં રહીને પોતાપણું મૂકવું, આ વાત એ બહુ મોટું ભીષ્મ કાર્ય છે. પુરુષાર્થમાં કેવું કામ છે, નહીતર અજ્ઞાન નહીં મટે, બધું થશે અજ્ઞાન નહીં મટે. શુભ સંવત્સે તકસાય મન થશે, બધું થશે અજ્ઞાન નહીં મટે.
નિલેશભાઈ પ્રત્યે અપેક્ષા વૃત્તિ,
હા એ તો પેલા બીજી અપેક્ષા વૃત્તિ છે એટલે તો
માન પ્રકૃતિમાં પ્રશંસામાં ગમવા પણ, અને એ વખતે જાગૃતિ નથી. વાંચવા બેઠી હોય ત્યારે ઊંઘ આંખો ભારે થઈ જાય, વાંચવા બેઠી હોય તો એ વખતે હું આંખો ભારે થઈ જાય એટલે પછી મૂકી દઉં વાંચવા. પણ એ વખતે એટલો રસ થાક બધું હોય છે ને એવા ટાઈમે હું જો લઈને બેઠી હોય ફ્રી થઈ હોય તો નથી હું વાંચી શકતી, એમાં રસ નથી ડેવલપ થતો. ગંભીરતાની ઓછમ ખામી, કોઈની સાથે વાત કરવામાં રફ ટોન થઈ જવો, હાઈ ટોન થઈ જવો,
કુટુંબ પ્રતિબંધ હોય ને દેહ પ્રતિબંધ તો હોય, કારણ કે તો પછી જવાની ચીજ છે.
મારા પ્રત્યે કોઈ શૈલ્ય તો નથી ને, એમ જોઈ લેવું. ધાર્યું ન થાય ત્યારે પરિણામ બગાડે,
ધાર્યું ન થાય
કોઈ દોષ કહે ત્યારે આર્ગ્યુમેન્ટ આવે, કોઈ દોષ કહે ત્યારે આર્ગ્યુમેન્ટ આવે કે બચાવ થાય. ક્યારેક ક્યારેક ભાઈ આ રીતનું બની જાય છે, ક્યારેક ક્યારેક આ રીતનું બની જાય છે.
બિલકુલ
પોતાના દોષ ને હળવાશ થી લઈ લેવો, પરલક્ષ કુતુલ વૃત્તિ. કુતુલ વૃત્તિ એટલે એમાં દીદી એમ કીધું કે પર વિષયમાં જે ભોગવટાનો ભાવ અંદર માં રહેલો છે, ભોગવટાનો પર વિષયને ભોગવવાનો, પોતાને સારા દેખાવાનો ભાવ, સિસ્ટમેટિક કામ કરવાનું જે નેચર છે, વ્યવસ્થિત કામ કરવાનું જે નેચર છે, એમાં ક્યારેક આપનું કે બીજા સંસ્થાકીય કોઈ પણ કામ એના લગતા કોઈ કામ હોય ત્યારે બીજા પાસેથી જ્યારે કામ લેવાનું હોય ઈ વખતે, તો એ વખતે જો બરાબર ન થાય તો એ વખતે સામે વ્યક્તિને કહેવામાં પણ આવી જાય જરાક હાઈ ટોનથી, એટલે એમાં આગ્રહ ભળી જાય કે વ્યવસ્થિત થવું જોઈએ. દીદીએ કીધું કે એમાં આગ્રહ ન થવું જોઈએ, આપણે કઈ ખાલી એક વખત કહી દેવું કરે તો ઠીક, નહીં તો પછી આપણે કરી છોડી દેવું. સોનગઢ મમ્મી પપ્પા છે એના પ્રત્યે લાગણીના પરિણામ કામના લોડ વખતે નિલેશ પાસે અપેક્ષા રાખવામાં આવે છે, તો એ વખતે પોતાની આપૂર્તાને કેમ જોવામાં નથી આવતી? અપ્રયોજનભૂત વાતચીત ઘણી વાર કરી લેવામાં આવે છે કોઈની સાથે, હસવાનું વધારે થાય નિલેશભાઈ ની સાથે પ્રેજ્યુડાઇઝ વધારે છે, પરિણામે જોતા પછી બુદ્ધિ નહીં લાગે. ભોગવવાની જે વાત કરી ને એમાં કે વૃત્તિ અંદરમાં પડેલી છે, ભલે ઉદય આપણે કરી શકીએ ન કરી શકીએ, અંદરમાં વૃત્તિ એમ રહેલી છે. મૃત્યુનો ભય છે એટલે અનુકૂળતા ની પણ અનુકૂળતા ન વહી જાય એનો પણ, એટલે એમ કે મૃત્યુનો ભય છે એટલે સાતે પ્રકારના એમ કે ભય રહેલા. પછી એમાં એવું થાય છે કે થાક ને બધું વધી ગયું હોય કે કોઈ પણ દેહમાં કોઈ પ્રતિકૂળતા ચાલતી હોય તો ત્યારે એ વખતે ખાસ આરામ કરવાનો ભાવ વધારે ચાલે છે, આરામ કરી લેવાનો ભાવ. પછી મળે ન મળે એ વાત જુદી છે, પણ એક અંદરમાં ભાવ એ રીતનો ચાલતો હોય છે. એ દીદી કહે છે આ એક દેહને પોષણ આપવા પોતાને જે લાગ્યા છે, મને પોતાને મારામાં જે દેખાડા છે આ તો બધા મુખ્યમાં કહેલા છે, મને પોતાને પર્સનલી મારામાં જે દેખાડો પરિણામ સારા થયા હોય તો ત્યારે એ અંદરમાં અંદરને અંદર કોઈ પરિણામ અંદર સારા લાગ્યા હોય મને કે આ મને સારું પરિણામ થયું એમ, એ વખતે ક્યાંક ગમમાં પણ ક્યારેક થઈ જાય બરાબર છે. એક પર વિષયમાં રુચિમાં આપ ન હો એ વખતે બહારગામ થવાનું કે સોનગઢ વયા જવાનું એ રીતનો ભાવ આવે છે.
અહીંયા જે આવવાનું થયું મુંબઈ છોડીને એની પાછળ અભિપ્રાય શું હતો?
ત્યારે તો એ ભાવના હતી, પછી જે ડાઉનફોલ આવ્યો, ડાઉનફોલ જે મારામાં આવી ગયો એમાં એ ભાવનાની ઓછપ થઈ, અરુચિના જે પ્રકાર ચાલે છે.
ખરેખર તો શું થવું જોઈએ, જો આપણે આત્મકલ્યાણની ભાવનાથી મુંબઈ છોડ્યું હોય તો અહીંયા આવ્યા પછી ભાવના વધવી જોઈએ, એને બદલે ઘટી, ડાઉનફોલ આવ્યો તો બહુ વિચાર માંગે એવી વાત છે. એટલે જે બહાર જવાના પરિણામ આવે છે એ અહીંયા આવવાની ભાવનાથી વિરુદ્ધ છે. થોડું તપાસવું જોઈએ કે કઈ આપણે આ વખતે ખરેખર એમ હતું કે કઈ બીજું પણ હતું, થોડું તપાસવું જોઈએ.
પછી એમાં ડાઉનફોલ જે આવ્યો એમાં મુખ્ય પરિણામ મને એવા લાગે છે કે ક્યાંક ક્યાંક આપની આપના પ્રત્યેના અભક્તિના પરિણામ થયા છે, મૂર્છો પ્રત્યેના પ્રેજ્યુડાઇઝ ને બધું જે થઈ ગયું હતું એ બધું કામ કરે છે એટલે
નુકસાન થયું છે બધું.
અસરળતા આજ્ઞાકારિતા નથી, માનના જે પ્રકાર થયા છે એમાં મૂળમાં હું સમજુ છું કે હું બરાબર છું, એ ટાઈપના સુપિરિયરિટીમાં એ પ્રકાર વધારે બન્યા છે.
ભાઈશી હજી જમવામાં ભાઈશી અમુક આઈટમમાં જે ભાવવાપણું લાગતું હોય, જમવાની કોઈ આઈટમ હોય અથવા બીજી કોઈ આઈટમ હોય તો એમાં હજી ભાઈશી ભાવવું નહીં ભાવવું હજી રહી જાય છે અંદર, અને જે આઈટમ ભાવતી હોય એ આઈટમ ક્યારેક વધારે બી લેવાઈ જાય છે. મારે કોઈ આઈટમ સૂતરફેણી હોય આજે એવું બનેલું કે સાંજના ભૂખ લાગેલી એટલે ફ્રીજ ખોલ્યું તો અંદર સૂતરફેણી હતી, તો સૂતરફેણી ભાવે છે અંદરમાં, તો આમ બે બટકા વધારે ખવાઈ જાય એવું લાગતું હતું. એ રસ ભાઈશી હજી પોસાય છે અંદર, એ પ્રકારનો રસ પોસાય છે અંદરમાં.
ઉદાસીનતા જોઈએ, મૂળમાં ભાવનાની ક્ષતિ છે, નહીતર ભાવના હોય ત્યાં જાગૃતિ રહે. રસ લેવાય એટલે ઝેર ખવાય છે, આ સૂત્ર છે. જ્યાં જ્યાં બારમાં રસ લેવાય ત્યાં ત્યાં ઝેર પીવાય છે. એકદમ લક્ષમાં રહેવું
જી. પછી ગઈકાલે આપે કીધેલું ને, ગઈકાલે આપે એક વાત કરેલી સાંજની ચર્ચામાં કે બીજાના દોષ બીજે એટલા બતાવીએ છીએ આપણે, એટલું પોતાનું પરલક્ષ થાય છે અને થયું છે એટલું, તો એનું ભાઈ ખેદ થવો જોઈએ અંદરમાં, એટલું પણ આપણું બીજાના દોષ ઉપર ધ્યાન જાય છે. વૈશ્વિકાલ વાત જોયેલી તો એવો ખેદ નથી થયો બીજાના દોષ બતાવતી વખતે,
થવો જ
કાલે એ વાત ઉપર ખાસ ધ્યાન ગયું હતું.
નહીતર શું છે કે પરલક્ષ છે એ મજબૂત થાય આ નિમિત્તે
જી.
માર્ગ સાંકડો છે,
બરાબર,
જરાક બેલેન્સ આગું પાછું થાય એટલે અવળું કરવા જાવ, કે હવળું થઈ સવળું કરવા જાવ ને થઈ જાય અવળું,
બરાબર.
બહુ દરકાર કાળજી જાગૃતિ હોય એનું જ કામ છે, અને કામ એનું જ થાય છે જેની બહુ જાગૃતિ દરકાર કાળજી હોય છે, એનું જ કામ થાય છે, બીજાનું નથી.
વૈશ્ય માન પ્રકૃતિ ક્યારે જોર કરી જાય છે હજી, માન પ્રકૃતિ હજી જોર કરી જાય છે આમ, ક્યારેક કોઈ આમ સરખી રીતે વાત ન આવતી હોય સામે તો અંદરમાં એ વખતે માનને ઠેસ પહોંચે છે.
બીજું અને પોતાના કોઈનો દોષ બતાવતી વખતે
જી
એવા ટોનમાં નહીં બતાવવો જોઈએ,
બરાબર,
કે હું સાચો જ છું અને મેં દોષ જોયો એ બરાબર જ છે,
બરાબર,
તમે ચેક કરી લીજો. જી જે આવે છે ટોન એવો ટોન નહીં આવવો જોઈએ.
હાજી
મને એમ લાગેલું કદાચ ફરક હોવાનો સંભવ છે, મારી પણ ભૂલ હોવાનો સંભવ છે,
બરાબર
આપણી ભૂલ ન જ હોય એવા ટોનની અંદર ક્યારે દોષ કોઈનો બીજાનો નહીં બતાવવો જોઈએ.
જી જી
આટલું આટલું જણાઈ ગયેલું દોષ કોઈનો જાણવા જવું નથી.
બરાબર.
કોઈનો દોષ જાણવા જવું નથી.
જી.
પણ જણાઈ ગયો હોય એવી રીતે વાત કરવી જોઈએ. આવી રીતે જણાઈ ગયું હતું.
બરાબર.
અને તે પણ એવા દ્રષ્ટિકોણથી જણાયું હોય તો ઉચિત છે, યોગ્ય છે કે મારામાં એવું ન થાય તો સારું, એ પ્રકાર મને ન હોય તો સારું. બીજાના દોષથી પોતે ધડો લઈએ.
હાજી.
કે મારે એવું હું બચી જાઉં.
બરાબર.
મારાથી આવું ન થાય અને હું બચી જાઉં.
જી.
ધડો લે, સમજો છો? હા. તમે ન સમજાણો, શિખામણ, ધડો એટલે શિખામણ. કે બીજાના દોષ જોતી વખતે પણ પોતે શિખામણ લેવાની છે કે એનાથી આવી ભૂલ થાય છે, રખે મારાથી ન થાય. એ દ્રષ્ટિએ જોવાનું છે, કદાચ જોવાનું છે તો એટલે.
હા જી, બરાબર.
પણ એ જણાઈ જાય તો જાણવા માટે ઉપયોગ નથી દેવો. એનામાં કયા દોષ છે, આનામાં કયા દોષ છે, આનામાં કયા છે, આનામાં કયા છે.
બરાબર.
એ તો એક પંચાત જ થઈ ગઈ, પરલક્ષી પારકી પંચાત જ થઈ ગઈ. એ તો બહુ જ નુકસાન કરે.
બરાબર.
એટલી સાવધાની રાખવાની, કાળજી રાખવાની. એમ જ જોવે છે ને, ચાર વેપારી ભેગા થઈને વાત કરે કે ભાઈ અમે એક વખત આવી ભૂલ કરી હતી તો આવું નુકસાન થઈ ગયું. તો લોકો કે અમારે એક વખત આવી અમને ફલાણો આવી રીતે છીતરી ગયો હતો, તો લોકો ભાઈ અમને આમ થઈ ગયું હતું. તો એના ઉપરથી જેને કાંઈ નુકસાન ન થયો એ તો શિખામણ જ લઈ લે છે ને કે આવો આવો પ્રસંગ આવે ત્યારે આપણે છીતી જવું.
હા, બરાબર.
એવી રીતે વાત છે.
હા જી.
એટલે સંક્ષેપ એનો એ છે.
જી.
કે આ પ્રયોગ સ્વલક્ષ કેળવવા માટે અને નિર્દોષ થવા માટે છે.
બરાબર.
એની વિરુદ્ધ કંઈ નથી જોવું જોઈએ.
જી.
ન પરલક્ષ થવું જોઈએ કે આપણે નિર્દોષ થવાથી વિરુદ્ધ સદસ્તામાં આવી જઈએ, એવું ન થવું જોઈએ.
જી.
બુક્સ બહુ હોય, અમારે સ્કૂલ જઈએ ને એટલે બેગમાં બુક્સ બહુ હોય, એટલે એના કારણે આજે હું બસથી ઉતરતી હતી ત્યારે બેગ મારું ફાટી ગયું આખું, એટલે હાથમાં ચોપડીઓ પકડવી પડે ને એવી પરિસ્થિતિ હતી. તો પછી ત્યારે એક એવો ભાવ આવી ગયો કે બધાને કેવું લાગશે કે ફાટેલી બેગ લાવે છે એમ. પછી પછી તો કાંઈ નથી, પછી થયું કે આપણે કાંઈ વાંધો નહીં કોઈ પણ જોયું, પણ પહેલાં આવો એક ભાવ આવી ગયો કે ફટેલી બેગ યુઝ કરે
છે. આપણો દેખાવ એવો ન થવો જોઈએ કે ફાટેલી બેગ વાળી હું છું, એમ જ ને, એમ જ થયો ને, એમાં જાય માનમાં લોકસંગમાં. એ તો માણસનું કોઈ વખત ચાલતા ચાલતા કપડું બી ફાટી જાય, તો પછી એનો અર્થ એવો છે કે ફાટેલા કપડાં પહેરીને ફરે છે એવું કંઈ થોડું છે? તો ઘરે જાય ત્યારે બદલે ને મારા, તો એનું દેખાવ શું જોવાનું? કોઈ એમ કહે કે ભાઈ તમારું કપડું ફાટેલું છે, સાચી વાત છે, મારો ખ્યાલ છે, પણ હું ઘરે જઈશ ત્યારે બદલીશ, બીજું શું થાય
પછી. એમાં એક બીજા પણ પરિણામ થતા હતા, જ્યારે બેગ ફાટીને ત્યારે એવું ભાવ આવ્યું કે હવે આખો દિવસ અને હાથમાં લઈને કેવી રીતે ફરીશ. એ મારી માટે એક ઉદય હતો પ્રતિકૂળતાનો, પણ છતાંય તેમાં મેં ધીરજ ન રાખી એટલે એકદમ આકુલતા થતી હતી. કે
આજે સવારે મારે એક્સેલમાં જવાનું હતું, એક્સેલમાં ગયો હતો. ત્યાંથી પછી કારખાનામાં આવ્યો પાછો, તો કારખાને પછી આમ ત્યાંથી આમ કંટાળીને ત્યાં આગળ અમારે માલ ચેકિંગ માટે જવાનું હતું, એટલે નીતરી લોકો રિજેક્ટ કરેલું હતું. એટલે ગયા હતા, માલ તો બરાબર હતો એટલે બીજું કાંઈ નહોતું. ત્યાં થોડું એ લોકો બધી મહેનત કરાવી, મહેનત કરીને પછી એમાં આવતા રહ્યા, બધું જોવાનું હતું. પછી હું તો એ થયું કે હું કારખાને આવ્યો પછી કારખાનાની ઓફિસમાં આવ્યો ને તો જાણે આમ ગમવા પણ લાગ્યું. એક ત્યાં જે પંખો ને કુલર આપણે ચાલુ કરીને જે બેસી આમ જાણે આમ આપણી પ્રિમાઇસીસમાં આવ્યો હોય ને એની મીઠાશ કેમ લાગતી હોય. આપણી કોઈ પ્રિમાઇસીસમાં આવ્યા હોય ને એમ મીઠાશ જે લાગતી હોય ને એવી રીતનું પછી ખ્યાલ આવ્યો હતો. સાધારણ એમ થયું કે એટલે ભૂલ થાય છે, પણ બહુ મોટા રૂપમાં એ ભૂલ નહોતી દેખાણી એમ. એટલે એની ઉપર બહુ ખેદ થવો જોઈએ એવું નહોતું થયું, પણ એક વખત જરાક એમ થઈ ગયું કે કેવી રીતે આપણે મીઠાશ વેધીએ છીએ.
બીજું એ ખાસ એક દેખાય છે, એક બીજી એક વાત ખાસ દેખાય છે અંદરમાં, કે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે આમ ઘણી વખત પરિણામમાં કંટ્રોલ નથી રહેતો એમ. કે સવારના નાસ્તો કરવાનો ટાઈમ થયો હોય તો સવારે ભૂખ વધારે લાગતી હોય છે, તો આમ એ વખતે એમ જાણે કંઈ પણ ખાઈ લઈએ એ બાબતની આકુળતા અંદરમાં વેદાતી હોય છે. એટલે એ વખતે કોઈની રાહ જોવાનું બી ન બને એવું બને છે ખરું, કે ભાઈ આપણે પહેલાં આપણો નાસ્તો પતાવી દઈએ એવું બને છે. હજી ભાઈ શિવ
ભાવનાવાળો જીવ
જી
દરેક ઉદયમાં પ્રયોગ કરવાનો, પોતાની ભૂમિકાનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે છે. ભૂખ લાગવી પણ એક ઉદય જ છે.
બરાબર.
ઉદય એટલે શું કે ધ્યાન ન રાખીએ, ન રાખીએ તો પડવાનો ખાડો.
બરાબર.
પરિણામ છે એ ચાલ છે.
હાજી.
ચાલતા ચાલતા ખાડો આવે રસ્તામાં, વહી શકે.
બરાબર.
ધ્યાન ન રાખીએ તો ખાડામાં પડીએ, તો તરીને આપણે ચાલીએ.
જી
ચાલીએ છીએ. એમ ઉદય એટલે ધ્યાન ન રાખીએ તો પડવાનો ખાડો.
બરાબર.
કોન્સેપ્ટ આવો હોવો જોઈએ. એટલે દરેક ઉદયમાં જાગૃતિ રાખીને આપણી ભૂમિકામાં આપણે કયો પ્રયોગ કરવાનો છે આપણા સમજમાં હોવું જોઈએ.
હાજી.
આટલી ચોખવટ થયા પછી.
બરાબર.
નહીં તો માણસને ખ્યાલ નથી આવતો કઈ ભૂમિકામાં હોય ને પ્રયોગ કઈ ભૂમિકામાં કરી નાખે. નો જ્ઞાયકની ભૂમિકા હોય ને જ્ઞાયકનો પ્રયોગ કરી નાખે.
બરાબર.
નો જ્ઞાતા દ્રષ્ટાપણ હોય ને જ્ઞાતા દ્રષ્ટાપણાનો પ્રયોગ કરે એમ નહીં.
જી.
જે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં. પરિભ્રમણમાં ન આવ્યો હોય તો ત્યાંથી જોવાનું.
જી.
કે દેહાત્મ બુદ્ધિથી આ ભૂખનો પ્રકાર મારામાં વેદાય છે, અને આ મને પરિભ્રમણનું બીજા ધ્યેયનું કારણ છે. દેહાત્મ બુદ્ધિ એ અન્ય અન્ય ધ્યેયનું કારણ છે. એવી રીતે પોતાને સીધું લેવું જોઈએ. તો તરત જ એ વિષયની અંદર જે ઉદયનું આક્રમણ થાય છે, ઉદયના પરિણામો જે આત્માને દબાવી દે છે આક્રમણ કરીને,
હાજી,
એના બદલે ઉદય ઉપર આપણું આક્રમણ શરૂ થાય.
બરાબર.
ઉદયમાં પ્રયોગ કરવો,
હાજી,
એ ભાવનાવાળાનું જ કામ છે. ભાવનાનું હોય તો ન થાય ને, ભાવના હોય તો થાય.
જી.
એટલે લેકિંગ પોઈન્ટ ભાવનાનો ઘણો દેખાય છે. બધા જેટલા પ્રકારો આવે છે બધા પ્રકારમાં બેઝિકલી જે લેકિંગ પોઈન્ટ છે એ આ ભાવનાનો છે.
ભાઈશી, બીજું એક ચારુ માટે પણ ખૂણે ખાચરે પૂર્વગ્રહના પરિણામ દેખાય છે અંદરમાં.
શેના?
પૂર્વગ્રહના પરિણામ.
પૂર્વગ્રહના
આમ જ કરે છે એમ, એ ટાઈપના પરિણામ દેખાય છે. એટલે પ્રસંગ જ્યારે એવો કંઈ ઉદય પડે ત્યારે તરત એવો કોઈ ઉદય પ્રસંગ સામે આવે ત્યારે તરત જ એ અભિપ્રાય અનુસાર એ પરિણામ બહાર આવી જાય છે પરિણતિમાંથી.
લગભગ વર્તમાનના દાંપત્ય જીવનમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. જોડાણા હોય ત્યારે મોહથી,
હાજી,
સ્નેહ કરશું, પ્રેમ કરશું એવો અભિપ્રાય લઈને જોડાણા હોય પ્રથમ જોડાણ વખતે. પછી જે જીવન ચાલે છે ઉદયનો એમાં પ્રકૃતિનો મેળ હોતો નથી લગભગ. અને પછી અમુક પ્રેજ્યુડાઇસ ઊભો થાય, એટલે પ્રેજ્યુડિશિયલ થિંકિંગ ચાલે. આમ જ કરે છે ને, આમ જ છે, આ આવી છે ને, આ આવો છે, આ આવી છે ને, આ, એટલે પછી વાંક થોડો હોય તો એ બોલાઈ જાય જાજુ, કેમ કે ઓલું આગળ પાછળનું ભેગું થયેલું હોય, એવી પરિસ્થિતિ હોય છે. એટલે વિચાર કરવાનો
હાજી
કે આપણે કેવી રીતે જોડાણા હતા. એટલું જ નહીં, હવે એક નવા ક્ષેત્રમાં આપણો પ્રવેશ થયો છે અને એ ક્ષેત્ર એવું છે કે આપણે એ નજરે જોવું નથી, હવે મુમુક્ષુની નજરે જોવું છે.
બરાબર.
અને જ્યારે મુમુક્ષુની નજરે જુઓ ત્યારે પહેલે જ પગથિયે વાત્સલ્યનો પ્રકાર આવવો જોઈએ, એ વાત ઊભી થાય છે. લૌકિકની અંદર રાગ ને મોહ કે જેને કહેવાય છે, પછી એને પ્રેમનું નામ પણ આપે છે, સ્નેહનું નામ પણ આપે છે, પણ ધાર્મિક ક્ષેત્રમાં એ વાત્સલ્યનો વિષય છે. પ્રેમ છે એ વાત્સલ્યનો વિષય છે, વાત્સલ્યનો પ્રકાર આપો. ગાયને વાછરડા ઉપર આવે એવી રીતે પછી કાંઈ તમને તકલીફ નથી થવાની. આ નજર જો ઊભી થઈ અને આ અભિપ્રાય ઊભો થયો તો આ બધી તકલીફો નહીં થાય.
બરાબર.
નહીંતર જૂના શલ્યો કાઢવા એ પરસેવો ઉતરે એવી વાત છે.
વૈશી, નજર બી કેળવવી પડે છે અંદરમાં
ને,
એ નજર કેળવવી પડે છે અંદરમાં પ્રસંગે પ્રસંગે
કેળવવી જોઈએ.
ससुराल से आते तो सब देते हमारे परिवार में गिफ्ट. तो हमारे अभी भाई के घर का फंक्शन हुआ था तो हमारा भाई सबको सिख दिए थे, तो हम सबको दे दिए, मेरा रख लिए, बाकी का सबको दे दिए। जब मेरी बड़ी बहू को देने को आता ना, अभी वो अलग रहने लगे, तो उनका बड़ा लड़का आया था, तो उनको मैं देने लगी, कहे तेरी मम्मी को दे देना, अरे तेरा पप्पा का है तो तुम ले लेना। पर अंदर में मेरे सल्ले हैं, उनको बोली नहीं, पर अंदर में ऐसा भाव आता कि मैं तो देती हूँ पर वो नहीं देती है। और पोता बोला मम्मी रहन देना तुम्हारे पास, मैं बोले नहीं नहीं मैं नहीं रखती हूँ, जिसका पैसा जिसको दे देती, पर ऐसे बोलती हूँ, पर अंदर में सल्ले रहता है, देती हूँ पर अंदर में सल्ले रहता कि मैं तो देती हूँ और उन्हें नहीं देती है। उन बेटा का ससुराल का है तो ही नहीं देते, उनका पीर का है तो ही नहीं देते, पर मेरे अंदर में ऐसा उनके प्रति सल्ले था। एक उनका छोटा लड़का, उनके से हम 50 रुपये का छुट्टे मंगे, मैं बोली कमल मेरे को पैस छुट्टे रुपए नहीं है, तुम 50 रुपये की छुट्टा रुपए दे दो, तो मेरे पास से 50 रुपये लेके छुट्टा दिए। तो एकदम मेरे अंदर में ऐसा आया कि देखो हम तो उनके पापा नहीं है, तो हम तो इनके पीछे कितना राग देश कर दौड़ धाम करे थे उनके, और वो मेरे से 50 रुपये लेके छुट्टा रुपए दिए, ऐसा शल्य था उसके ऊपर। बार बार ऐसा ऐसे अंदर में ऐसा कोई राग देश ऐसा नहीं रहता, पर उदय आते जब ऐसे सल अंदर में शल्य रह जाता, उन्होंने आए तो खिलाना पिलाना चित्र, पर अंदर में ऐसा उदय आए तो शल्य याद निकल जाता। और एक बड़ा पोता का ऊपर वो ऐसे जल्दी से बोलते नहीं कुछ भी बोले तो, पर उसके ऊपर ऐसा आता कि वो मतलब ही है, ऐसा भाव आता, कभी वो नहीं बोलते पर उसके ऊपर ऐसा आ जाता कि ये मतलब भी है इसलिए बोलता नहीं है, ऐसा आए तीन। और एक पोती का ऊपर आए, हमारी लड़कियां तो क्या हमारे काम कराने का ऐसा भाव नहीं रहते कि बेटे को बैठा रखो, मैं बोले नहीं काम करना, तो हमारी लड़कियां तो बहुत काम करते हैं, हम गए तो कभी एक कटोरी नहीं उठाने, हमारी पोती काम नहीं करती, उनकी मम्मी भी कितनी बीमार हो तो एक कटोरी उठा के नहीं देती, हमारे किसी का नहीं करती, तो उसके प्रति सल्ले को माठी है, कभी भी ऐसे भाव आता कोई भी हो तो माठी है काम नहीं करती। और ससुराल गए तो कोई दीवर जिठाने बोलती तो हम उसका ही पक्ष नहीं लेते, वो बोलते है ही ऐसी वो माठी है, ऐसा उनके ऊपर भी हमारा सल्ले था, ये भी निकला। और ऐसे उनको देना लेना प्रेम से करती हूँ, अंदर में सल्ले ऐसा बैठा हुआ, कोई निम्मत है कि बस वो माठी है, ऐसे सल्ले था। एक इनके ऊपर भी ऐसे सल्ले हैं कि मैं तो कुछ जानती हूँ, कुछ नहीं जानते हैं, इनके ऊपर कोई भी बात ऐसे ग्रंथ पढ़ के बोलते तो मेरे को जमता नहीं, उसको कुछ नहीं आता, मेरे को आता है ऐसा भाव, उनके ऊपर ऐसे सल्ले रहते। एक गोपीलाल जी के ऊपर भी सल्ले हैं कि उनको पहले कुछ भी नहीं आता था, आपकी कृपा से अब थोड़ा बहुत उन्होंने आगे बढ़े, पर उसको ऐसा शास्त्र का नॉलेज नहीं है कि भाई देवलोक का वर्णन छक्काया का वर्णन नहीं है, पर मेरे को क्या, मैं सीखी हुई कंटस करूँ, पहले सत्यनारायण जी के पास ऐसा सब कंटस किए तो मेरे को सब मालूम, वो कभी भी बोलते तो मेरे बैठ देने को रंग बोलते हैं, अब उनको तो बेचारे को मालूम नहीं है ये चीज़ों को, तो बोलते तो मैं बोलते नहीं सही नहीं, पहले तो बात विवाद करती, अब बात विवाद नहीं करती हूँ, गमता नहीं चुप बैठ जाती हूँ, पर अंदर में भाव रहता कि ऐसा ही नहीं बोलते। तो ऐसे 5-6 सल्ले भाई सिर्फ पकड़ने में आया मेरे, तो सल्ले ही है ना। तो फिर अब ऐसा आया कि हे जी, पहले तो पोता पोती बहू पर हम अगला भो में ऐसा करके आए, तो हम इतने सालों से इनके साथ बेर विरोध राग देश करें, अब भी तुम्हें राग देश करके फिर इसके साथ कर्जा नया बांध के फिर भुगतान करना पड़ता, अब मैं मेरे बिल्कुल सल्ले नहीं रखना, एकदम ऐसा भाव आएगा मेरे कुछ भी बोलो वो तो बेचारा निर्दोष है, अच्छा है वो तो मेरा उपकार ही है कि पहले तो कर्जा करिए तो चुकाना, फिर वो कर्जा करे देना लेना आशा अपेक्षा करे तो फिर मेरे कर्जा साथ में आएगा तो फिर मेरे को चुकाना पड़ता है, ऐसा करके तो भैसे इनके पड़ते भी ऐसा रहता तो क्या करना, क्या उन कुछ नहीं जानते, ऐसा आता
अपने को दूसरे का विकल्प क्यों करना, कोई प्रयोजन तो है नहीं, पारमार्थिक तो प्रयोजन है नहीं, दुनिया में बहुत से जीव है वो भी जीव हैं, हम हमारे उदय का संबंध जो है उनको खरा सच्चा संबंध मान करके कल्पना कर बैठते हैं क्या जरूरी है, अपने को क्या जरूरी, कोई कैसे भी हो हमारे क्या लेना देना, हमारा काम बहुत बाकी है, हम दूसरे के प्रति देखे क्यों, क्या जरूरत है, अनावश्यक बात खड़ी करते हैं अपन, बिना बिन जरूरी बात है, अपना काम में लगे रहो, बात खत्म।
इनके प्रति है पर या करती हूँ पर निकलते नहीं उनके, वो बोलते हैं जब मेरे को आता कि कुछ नहीं आता फिर भी बोलते हैं जी तेरे क्या लेना, पर वो सल्ले निकलता नहीं।
लेकिन अपने को वो तो इनका ही क्यों, दूसरे के क्यों, किस दूसरे प्रति क्यों नहीं, दूसरे के प्रति क्यों विकल्प नहीं करते, अपनापन रख कर बात होती है ना, वो बात तो गलत है। अभी तो परिभ्रमण का वेदना में आना है, इन सब परिणामों से कहाँ से आ पाएंगे। स्वरूप की चिंता करें, आत्मा की चिंता करें या दूसरों की चिंता करें, हमारे लिए सब अनात्मा है। आत्मा की चिंता करना है, अनात्मा की नहीं करना है, अगर परिभ्रमण से निकलना है तो ऐसे लेना। हाँ, हम आत्मा है, हमारे लिए सब अनात्मा है, दूसरे आत्मा भी अनात्मा ही है। जो अनात्मा की चिंता करते हैं उसको आत्मा की चिंता नहीं हो सकती, और जो आत्मा की चिंता करेगा वो उदासीन हो जाएगा अनात्मा की चिंता से। तो वही तो अवरोध है, दूसरे की चिंता करना वही अवरोध है, इस कारण से तो आत्मा की चिंता हो नहीं पाती।
वेदना नहीं आने का मुख्य कारण ये
है,
वेदना नहीं आने का मुख्य कारण
वही कारण है, आत्मा की चिंता वो वेदना है, चिंतना जिसको कहते हैं, और अनात्मा की चिंता गले लगी है, वो आने नहीं देती, आत्मा की चिंता को आने नहीं देती, ये हालत हो जाती है। और हमारी कितनी बड़ी समस्या है वो भी हमारे ध्यान में नहीं आई बात, कि परिभ्रमण की समस्या है वो कितनी बड़ी है। कल्पनातीत दुख भोगना पड़ता है उसमें, इतनी बड़ी समस्या होने के बावजूद भी हमारे ध्यान में बात नहीं आती है तो हम निकाल देते हैं दूसरी चिंता में, मामूली, ये तो सब फालतू की चिंता है, पोते की दूसरे की तीसरे की, सब फालतू की बिल्कुल फालतू की बात है, क्या जरूरी है हमें। सबके प्रारब्ध अनुसार सब होता है, हम क्या करते हैं, कर भी क्या कर सकते हैं, सकते ही नहीं। કઈ વર્ણ આખી જિંદગી પોતાપણું કર્યું હોય, કુર્તો પ્રતિ મન તગડો થઈ ગયો હોય, મજબૂત થઈ ગયો હોય, કાઢતા પરસેવો પડેલો છે, માન છે, અપેક્ષાવૃત્તિ છે, અપેક્ષાવૃત્તિ લોભ છે, માન પણ હોય છે, પોતાપણું છે એ જ મોટી વાત છે, પોતાનું અસ્તિત્વ તો અહીંયા છે નહીં, તો જગતના સ્વતંત્ર જીવો એનું પ્રારબ્ધ ભોગવવા આવ્યા છે, જે કોઈ સંયોગમાં આવેલા જીવો છે એનું પ્રારબ્ધ ભોગવવા આવ્યા છે, પોતે ગળે પડે છે, ખરેખરો ગળે પડું છે, હે તો શું કરે છે? આપણે આપણા ગળે કોઈ પડે જોઈએ રસ્તે ચાલનારો માણસ, કે તમારી સંપત્તિમાં મારો ભાગ છે, હું તમારો ફલાણો ફલાણો છું, ભલે તમે ના પાડો, પૂછી જુઓ, તમારે ભલે ફાધર તમારા પિતાશ્રી ગુજરી ગયા, નહીં તો એ કહેત તમને ફલાણું કે ઢીંગણું કે ટામ તેમ. હા, તમે કૂચામણ જાઓ ને કોઈ ગળે પડે હા વધેણો માણસ, શું કહો તમે લોકોને? આ ભાઈ આ ગળે પડવું છે, આને જરાક સમજાવો ને, નહીં તો પછી મારે કંઈક બીજી રીતે સમજાવવો પડશે. હા, એમ પોતે ગળે પડવું થાય છે, માનતો નથી તો કુદરત એને ઠપકારે છે. પછી અને એવી રીતે અનેક વાર માર ખાધા પછી પણ હજી પાછો ગળે પડવું પણ હું છોડતો નથી, ઘણો તો સુધરી જાય, અરે પોતે સુધરતો જ નથી. આવી વાત છે.
પરિણામ જે કહેતા હતા અત્યારે બધાની બેન, એ વખતે મને બીજું કામ યાદ આવી ગયું સાંભળતા. એટલે હમણાં એ પરિણામ એવું કે આ કામ કર્યું હશે કે નહીં કર્યું હોય, એવી રીતે હમણાં એવી રીતે પરિણામ મારા ચાલી ગયા. આખો દિવસ ભાઈશ્રી સવારથી જોઈએ ને તો પછી આખા દિવસમાં એમ થાય કે આજે આ કામ પતાવવાનું છે, આજે ઓલું કામ પતાવવાનું છે, એમ કરીને આખો દિવસ એમાં ને એમાં જ નીકળી જાય છે. આજે આ પતાવવું છે, આજે ઓલું પતાવવું છે એમ કરીને. અને ઘણી વખત એવી રીતે મુંજારો થાય છે કે ભાઈ આમાં આને આ પ્રવૃત્તિમાં રહેવાનું બને છે, તો ઘણી વખત એમ થાય છે કયા પરિણામ કેવા, ઘણી વખત એવી રીતે મૂંઝવણ થઈ જાય છે. એમ કે રૂટીન લગભગ એ ટાઈપનું જ બની ગયું છે, આખું રૂટીન લગભગ આખું એ ટાઈપનું બની ગયું છે, કે વધારે વખત કમ્પ્યુટર પર બેસવાનું કે બીજા કોઈ બી સંસ્થાકીય કામ હોય, એને કારણે પછી આવી રીતે આ પતાવવું છે ઓલું પતાવવું છે એમ કરીને વિકલ્પ ચાલ્યા કરે એ બાજુના. પોતાની ઉપર જે મારી ઉપર જે કોન્સન્ટ્રેટ થવાનું છે મારા આત્મકલ્યાણની બાબતમાં, એ નથી થવાતું, એવું નથી થઈ શકતો.
અભિપ્રાયની ભૂલ શું દેખાય છે? અભિપ્રાયની ભૂલ જોવાનો કોઈ પ્રયાસ કર્યો હોય, ન કર્યો હોય તો કરવો જોઈએ
જી.
અને એ ભૂલ પહેલાં શોધવી જોઈએ કે આમ પરિણમન થવા પાછળ અભિપ્રાયની કંઈ ભૂલ હોય તો એ પહેલાં તપાસવી જોઈએ, ત્યાંથી સુધાર શરૂ કરવો જોઈએ. નહીંતર તમે ન ઈચ્છો તો એ થવાનું. અભિપ્રાય નહીં સમજાય તો ન ઈચ્છો તો એ પરિણમન તો એ બાજુ જ જવાનું
જી.
કેમ કે ભૂલ કરીએ છે અભિપ્રાયમાં એવું લાગે છે,
હા જી,
એ જોઈ લે, એ તપાસ લે. ના, અભિપ્રાય એટલે એની, હા, એની પાછળ કોઈ, હા, કંઈક આપણું નક્કી કરેલું હોય છે. કોઈ નિર્ણય કરેલો હોય છે, નિર્ણયના આધારે પરિણામ ચાલતો હોય.
એક આત્મા બીજા આત્મા પ્રત્યે અનાત્મા ગણાય એ કઈ રીતે સમજાણું?
કેમ, મારો આત્મા નથી માટે અનાત્મા, હું જીવ છું મારા માટે બીજા બધા અજીવ છે, જીવ નથી. હું આત્મા છું મારા માટે બીજા, મારો આત્મા નથી માટે અનાત્મા છે. અજીવ કયો, અનાત્મા કયો, બે એક જ વાત છે. એની ચિંતા કરો તો આત્માની ચિંતા થાય. અનાદિથી એમ ચાલ્યું છે, પરિભ્રમણ કરતો રહ્યો છે સરવાળે.
વૈસે દોપહેર કે સત્સંગ મેં દોપહેર કે સત્સંગ મેં દોષ અપના ક્યા ક્યા દોષ હો રહા હૈ. વૈસે એક એસા લગતા થા કે જૈસે બહુ સે દોષ નોટ કરતે થે, પર એસા વેદના નહીં હોતા થા કે મેરે કો ઇતના ઇતના દોષ હૈ, ઇતને ઇતને પ્રકાર કે દોષ હૈ. એસા લગતા થા જૈસે કોઈ બહુત હમ બહુ અનાયાસ મેં લિખ રહે થે કે યે દોષ હૈ, યે દોષ હૈ, પરિણામ મેં એક કે બાદ એક લિખ રહે થે. એસે કોઈ ફીલ નહીં હોતા થા કે ઇતને ઇતને દોષ હૈ. વિચાર યે ચલતા થા કે કિતના યોગ્યતા હૈ કે જૈસે આપ કિતને બોલતે હૈ કે ઇતને દોષ મેં, દોષ શત્રુ હૈ હમારા, પર મેરે કો તો એસા નહીં લગતા થા કે મેં યે શત્રુ હૈ, દોષ મેરા નાશ કરને વાલા હૈ, મેરા આત્મા કા ઘાત કરને વાલા હૈ. એસા ઇસ તરહ કા ફીલ નહીં હોતા થા. એસા લગતા થા જૈસે યે કોઈ હમ જૈસે અનાયાસ બહુ આરામ સે લિખતે હૈ એક કે બાદ એક દોષ, એસા લગતા થા, દિખતા થા કે ઇતના દોષ હૈ, એસા ઘબરાટ નહીં હોતા થા કે ઇતના ઇતના દોષ હૈ, ઇસ તરહ કા પરિણામ દિખતા થા. વૈસે લગતા થા કે કિતના હમારા કિતના યોગ્યતા હૈ કે હમકો ઇતને ઇતને દોષ લિખતે હૈ, દિખતા હૈ ફિર ભી ઘબરાટ અંદર મેં હોના ચાહીએ, એસા દિખતા નહીં થા. વૈસે
થર્ડ પાર્ટી કા લિખતે થે ક્યા?
નહીં, વૈસે દેખ કે તો હમ અપના હી લિખતે થે, જીતના દોષ દેખતે થે અપના હી, જો હમારે પરિણામ મેં દિખતે થે, દિખતે તો ઉતના હી થા, ફિર ભી મહેસૂસ કરને કા કોશિશ કરતે થે કે યે દોષ હમારે મેં હૈ, મેરે કો ઇસકા વેદના ક્યો નહીં હો રહા હૈ, મેરે કો નિકાલના હૈ, મેરા મેરે કો ઘાત કરને વાલા હૈ યે, ફિર ભી મેરે કો એસા લગતા થા કે જૈસે કોઈ મેરા મિત્ર હૈ, એસા લગતા થા કે દોષ નિકાલને કા મેરે કો અભિપ્રાય નહીં હૈ, કે એસા લગતા કોઈ એક કે બાદ એક દોષ હમ લિખ રહે થે, એસા ઘબરાટ નહીં દિખતા થા.
હોના તો ચાહીએ, જબ અપને પર બાત આતી હૈ તબ તો હોના ચાહીએ. જૈસે કોઈ ઇન્સલ્ટ કરતે હૈ તો અસર હોતી હૈ કે નહીં? એસે હોના તો ચાહીએ.
સત્સંગ મેં અભી ભી બહુ બાર આંખ બંધ હો જાતી, નીંદ આ જાતી, બાર બાર હમકો બોલા ગયા નીંદ લેના દોષ હૈ બહુ બડા, ફિર ભી નહીં છૂટતા હૈ.
નીંદ આતી હૈ ક્યા? કોઈ થકાન જ્યાદા રહેતી હૈ ક્યા? કોઈ અરુચિ કા કારણ હૈ? દો મેં સે એક બાત બોલ દેતા હું. રસ રુચિ નહીં આવે તો એસા હોતા, ઇસે શાસ્ત્ર જી કા અભિનય હોતા હૈ, હમારા દર્શન મેં બઢતા હૈ. વો બાત ઉસી વક્ત સાવધાન હોકર કે વિચાર મેં લેકર કે અપને આપ કો સંભાલના ચાહીએ.
તો બુદ્ધિ આધાર બુદ્ધિ ના હિસાબે મમત્વ ના પરિણામ.
એકત્વ બુદ્ધિ, આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ ત્રણેય સાથે છે. દેહાત્મ બુદ્ધિ પણ છે. જ્યાં મમત્વ હોય ત્યાં એના એમાં કઈ ગડબડ થશે, એને કઈ પ્રતિકૂળતા આવશે, નાશ થશે, આ બધા શંકાઓ અને વિકલ્પો એમાંથી ઊભા થાય છે. એ ભયને ઉત્પન્ન કરે છે. જેમ કે સર્પ જોવાથી ભય થયો, તો કઈ સર્પ સાથે તો મમત્વ નથી કે ભયને કારણે આપણને દેહાત્મ બુદ્ધિ નથી થઈ, પણ દેહાત્મ બુદ્ધિ છે માટે સર્પને જોઈને ભય થયો છે. પછી જેના ઉપર મમત્વ હોય એની બાબતમાં પણ ભય થાય કે એને કઈ થશે તો ભય થવાનો.
બપોરે એવા પરિણામ ચાલી ગયા
તો મમત્વને કારણે.
સત્સંગ દરમિયાન જ એવું થતું, પછી રડવું આવતું હતું.
આપણા આત્મકલ્યાણની જરૂરત લાગે, પછી લગ્ન લાગે, પછી પ્રયોગ થાય ત્યારે જાય. પ્રયોગ વગર વિપરીત અભિપ્રાયો મળતા નથી. એકત્વ બુદ્ધિ વગેરે સવારે આવ્યું ને, એકત્વ બુદ્ધિ શરીરમાં અને રાગમાં એકત્વ બુદ્ધિ છે, એ વિજ્ઞાનના પ્રયોગથી જાય છે. એમ એ પહેલાં પણ કેટલાક અભિપ્રાયો અવલોકનના પ્રયોગમાં જાય છે. સંસારની ઉપાસનાનો અભિપ્રાય વેદનાના પ્રયોગ વખતે જાય છે. એમ ભિન્ન ભિન્ન સ્તરે જુદા જુદા સ્ટેજમાં વિપરીત અભિપ્રાયો છે એ નાશ પામે છે અને કેટલાક નબળા પડે છે.
પરિણામ થઈ જાય પછી જ ખબર પડે.
એટલી જાગૃતિ ઓછી, જાગૃતિ ઓછી હોય એટલી વાર લાગે.
પાછો બીજાનો ઉદય હોય તો મારી પર લઈને મને આવું થશે તો મારો આવું થશે.